सज्जन स्वामी महाराज नी जय, अक्षर पुरुषोत्तम महाराज नी जय, भगत जी महाराज नी जय, शास्त्री जी महाराज नी जय, योगी जी महाराज नी जय। ભાગવતની કથાનું પણ શ્રવણ થયું, સાથે શિક્ષાપત્રીનું પણ શ્રવણ થયું। આ પ્રમાણે બંને ગ્રંથો બહુ જ ઉત્તમ છે અને એમાંથી કથાનો સાર આપણે જે કંઈ પ્રાપ્ત થયો એને બરાબર રીતે જીવનમાં દ્રઢ કરવાનો છે। ભાગવત એ ભગવાનના અને ભગવાનના ભક્તોનો ચરિત્ર છે અને એ ચરિત્રો સાંભળવાથી એવા ભક્તો આપણે થવાય, એવા ભક્તથીને ભગવાનને રાજી કરી શકાય અને ભગવાનનો જે અદ્ભુત મહિમા છે એ પણ આપણે સમજાય। મૂળ તો એક જ વાત કે પરીક્ષિતને શ્રાપ થયો અને એને મૃત્યુની વાત થઈ એટલે પછી સુખજી પાસે ગયા અને સુખજીએ ત્યાં કથા એને સંભળાવી કે પહેલાં પહેલો એનો દેહભાવ હતો એને લઈને દુઃખ થયું ને આમ મરી જઈશ ને હું આ થશે ને તે થશે બધું થયું, પણ સુખદેવજીએ સાચું જ્ઞાન આપ્યું કે તું આત્મા છું અને આત્મા મરવાનો નથી, માટે તું દ્રઢ એવી રીતનું કરી અને મારી કથા સાંભળ, એવી રીતે એમને વાત કરી એટલે પછી પરીક્ષિતને પણ દ્રઢતા થઈ ગઈ। સંતના વચનમાં વિશ્વાસ, સંતના વચનમાં વિશ્વાસ આવે તો જ આપણું કામ થાય, જો વિશ્વાસ ના આવે તો પછી ગમે એટલી કથા સાંભળીએ તો વિચાર ના થાય। પરીક્ષિતને સુખદેવજીએ આ વાત જ કરી કે આ તારી દેહ બુદ્ધિ છે, તું રાજા નથી, તારું રાજ નથી, તારી સંપત્તિ નથી, તારું કાંઈ છે નહીં, આ બધું અહીંયા રહેવાનું છે, આત્મા ચાલ્યો જવા માટે આત્મા તારું સ્વરૂપ છે ને તે આત્મા તું દ્રઢ કરી અને એ પછી પલાઠી વારીને દ્રષ્ટિ રાખીને કથા સાંભળી। બિન સત્સંગ હરિ કથાન તા બિન મોહ ન જાય, મોહ ગયા બિન હોવત ન રામ પદ અનુરાગ। સત્સંગ આપણને જો મળે એટલે સત્સંગ એટલે સાચા પુરુષ, જે આપણે સુખદેવજીની વાત કરીએ છીએ, શંકાદિકની વાતો કરી છે, શ્રીજી માના 500 સંતોની વાત છે, શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ જેવા પુરુષો છે, એવા પુરુષનો જો આપણને સમાગમ થાય તો પછી આપણને આપણું સાચું સ્વરૂપ સમજાય અને આ રીતે ભગવાનની કથા સાંભળવાથી આપણને ભગવાનમાં વિશે પ્રેમ થાય અને આપણી મુક્તિ થાય, મોહ ટળે। મોહ જે છે થઈ ગયો છે આપણને, આ બધું સાચું મનાઈ ગયું છે, મોહ છે, ખરેખર સાચું નથી, બધું નાશ પામે, છતાં પણ મોહ કરીને દોડ્યા કરીએ છીએ, ગાંજવાનું પાણી જોઈને અરણિયા દોડ્યા કરે તો એમાં પાણી પીશે પીશું એમ કરે દોડે એમ, પણ એમાં પ્રાપ્ત ન થાય એમ આપણે પણ આ જગતનું સુખ છે એ આપણને અંતે સુખ કરનાર નથી, પણ છતાં એ સાચું માનીએ છીએ કે એમાંથી આપણને લાભ થશે, ફલન થશે, શાંતિ થશે, પણ એમાંથી કોઈને થઈ નથી, થવાની પણ નથી, તો એ રીતનો મોહ છે એને ટાળીને સંતો એવા સાચા મળે તો દેહભાવ ટાળે, મોહ ટાળી અને ભગવાનને વિશે ભક્તિ કરણ થાય છે। તો એવી રીતે એ ભાગવતનું મુખ્ય એટલું છે કે આ દેહભાવ ટાળવો અને ભગવાનની કથા સાંભળવી એટલે આપણી મુક્તિ થાય, જેમ પરીક્ષિતનો 7 દિવસનું એ રીતે સાંભળવા થકી મુક્તિ થઈ અને એનું કલ્યાણ થયું। આ એક ભાગવતનો આપણો સાર આટલી વસ્તુ સમજવાની, એટલે તો એમાં ભગવાનનો મહિમા, ભગવાનના ભક્તોનો મહિમા એ બધો એટલા માટે જ બધો આખો કહેવામાં આવ્યો છે કે મહિમા જો આપણને સમજાય તો દેહભાવ ટળે ને દેહભાવ ટળે તો ભગવાનની આપણે આપણી મુક્તિ થાય। એવી રીતે શિક્ષાપત્રી પણ ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોકની આપણને આપીશ, એને લખ્યું સર્વ જીવિતાઓ બધા જીવના હિતને માટે આ હું લખું છું, એ રીતે શિક્ષાપત્રી લખી અને આ બધા નિયમો અત્યારે વિવેકસાગર સ્વામીએ આપણને ખૂબ સુંદર રીતે સારી રીતે નિરૂપણ કરી અને એ બધી વસ્તુ સમજાવી કે ભગવાને જે નિયમો આપ્યા છે કેટલા આમ સરળ છે, સારી રીતે પડી શકે એવા છે અને જોઈએ જીવનમાં આપણે પાલન કરીએ તો આપણા સાંસારિક જીવનમાં, કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનની અંદર, રાષ્ટ્રીય જીવનની અંદર, રાજકીય જીવનની અંદર અને આધ્યાત્મિક જીવનની અંદર કોઈ પ્રકારે આપણને મુશ્કેલી ના આવે, જો એના નિયમો પ્રમાણે ચાલીએ તો, નિયમોનું પાલન કરીએ તો। નિયમનું જો પાલન માણસ ન કરે તો એને દુઃખ આવે જ, ટ્રાફિકના નિયમો છે હવે એનાથી વિરુદ્ધ આપણે ગાડી ચલાવીએ તો પછી અથડામણ થાય જ, કારણ નિયમ જ છે કે આ સાઈડમાં જ મોટર જ કંઈ વાહન ચલાવી શકાય, પણ આપણે આપણી સાઈડમાં ચલાવીએ અને એ રીતે કરીએ તો પછી આપણને દુઃખ આવે. જ્યાં પાર્કિંગ ન કરો ત્યાં પાર્કિંગ કરો તો એ અથડામણ થાય. પરદેશમાં તો એને ટિકિટ મળી જ જાય 100-150 પાઉન્ડ કે ડોલર, કારણ કે અહીંયા કોઈ શરમ રાખેવા નથી. 4-8 રૂપિયો લઈને છોડી દે એવું નથી. કહેવાનું એ આપણા કાયદાથી નિયમથી વિરુદ્ધ થયું એટલે એનો દંડ થાય, શિક્ષા થાય, બધું થઈ જાય. એમ દરેક આપણા નિયમો છે અને એ નિયમોનું પાલન કરીએ તો આપણને શાંતિ રહે, ના રહે તો દુઃખ આપણને આવે જ છે. એક માણસે ઘડેલા કાયદા એનું જો પાલન ન કરીએ તો પણ આપણને મુશ્કેલી થાય છે. તો ભગવાન જે પરમ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એના જે નિયમો છે એને ના પાડીએ તો પછી જન્મને મરણ જન્મને મરણ ચાલુ જ રહેવાનું છે, એનો અંત જ નથી આવવાનો. એટલા માટે ભગવાન શ્રીજી મહારાજે આપણા મનુષ્યોને આ રીતે સામાજિક, રાજકીય, આધ્યાત્મિક અને માનસિક જે કહો એ બધાનું નિવારણ થાય એને માટે આ બધા નિયમો છે. અને એનું પાલન કરવાથી આપણે આ લોકને પરલોક વ્યયમાં સુખ્યા થાય, શારીરિક, માનસિક, આર્થિક એ સ્થિતિ પણ આપણી સારી રહે અને સર્વ પ્રકારે જીવ સુખ્યો થઈ જાય એવા બધા સુંદર નિયમો આપણને આવે, બધા વ્યવહારૂપ પણ બનશે. એટલે સામાન્ય ખેડૂતને પણ એને વાત કરી દીધી કે ભાઈ જેટલા જરૂર એટલા ઢોર રાખો, વધારે ના રાખો. વધારે રાખો અને ઢોર દુઃખી થાય ને તમે દુઃખી થાવ, કેટલી સરસ વાત કરી છે. અને આવક કરતાં વધારે ખર્ચ ન કરવો, આર્થિક રીતે પણ આપણને સમજાયું છે કે ભાઈ તમારી સ્થિતિ હોય પ્રમાણે તમે તમારું કામ કરો, વધારે બોજો થશે તો વધારે ચિંતા થશે અને વધારે દુઃખ આવે. એટલે આવી રીતે આપણને આ વ્યવહારમાં પણ મુશ્કેલી ના થાય એને માટેની બધી વાત લખી. મારે તે વખત એટલે મજૂરો માટે પણ લખી નાખ્યું, લેબરના પ્રશ્નો, લેબરના કાયદા અત્યારે બધા થયા, પણ મહારાજ કહ્યું છે કે લેબરને જેટલું આપવાનું હોય એટલે મજૂરને જે પૈસા આપવાના કહેવાય એટલા પૈસા, એટલું મહેનતાનું આપવું જ, ઓછું ના આપવું, એ દાડે લખી નાખ્યું. લો એમને તે દાડે, અત્યારે આપણે કરીએ છીએ કાયદામાં ખબર છે કે પગાર હોય વધારે ને સહી આપણે એમાં એટલે લઈએ અને આપીએ ત્યારે ઓછા મજૂરને આપીએ છીએ, અને અત્યારે પગારમાં કેટલું થાય છે અને કેટલીક બધું એવું થાય. એટલે શું એ આપણી આ વૃત્તિઓ જ એવી છે કે બીજા માણસને દુઃખી કરીને આપણે સુખી થવું, આ એક વૃત્તિ છે આપણી. કે બીજો માણસ ભલે દુઃખી થતો હોય પણ મને સુખી છે ને, એમ ભાઈ તારે કે એટલા પૈસાથી સુખ્યો થઈ જવા નથી, કરોડપતિ થાય તોય સુખ્યો થવાતો નથી, અબજોપતિ થાય તોય સુખી થવા નથી. કારણ કે પૈસાથી શાંતિ છે નહીં કે સત્તાથી શાંતિ નથી, માણસ જ માની બેઠો છે પોતે કે સત્તા મળે એટલે હું જાણે સુખ્યો થયો. પણ હવે સત્તાવાળા અત્યારે જો આગા પાછા થયા જ કરે છે કે નથી, છે કોઈની શાંતિ કાંઈ નહીં, એ એમના ઝઘડામાંથી જ ઊંચા ના હોય, એકબીજાના આક્ષેપોને, એકબીજાને ખરાબ કરવાને, એકબીજા નીચા પાડવાને, એ જ બધી માથાકૂટ છે. દેશના પ્રશ્નો પતાવવા એની વાત જ ક્યાં છે? દેશના ઘણા પ્રશ્નો છે, ઘણી આપણી બધી મુશ્કેલીઓ છે, પ્રજાની મુશ્કેલીઓ છે, પ્રજાની કેટલી અડચણો છે એ કોણ જોવાનું છે? એમની વાત ખુલ્લા, પોતાનું સલામત છે કે નહીં એટલું જોવાનું છે, અને એ રીતે બધું ચાલે છે. એટલે શું કે એ એનાથી સુખ માન્યું કે બસ આટલું આપણને મળે તો આપણે સુખ્યા, પણ એમાં ક્યાં કાયમનું છે? આ એ બધું કાયમનું તો છે નહીં, એ ખુરશી કંઈ આપણી કાયમની છે? કોઈની છે નથી, કોઈની નથી. ધરતી રાજા રામની તોયની થઈ નથી ને થવા નથી. એ ધરતી માટે, સત્તા માટે, પૈસા માટે આપણે બધી તકરારો ચાલ્યા છે અને એનો પ્રયત્ન કરીએ છીએ તો એમાં ક્યાં શાંતિ થવાની? તો કહેવાનું શું છે કે આ રીતે માણસ જે માની બેઠો છે મોટા અંબોલી પુલ, તો એ રીતને મૂકીને આપણે આ વસ્તુ છે. એટલે શ્રીજી મહારાજે આપણને આવો એક વ્યવહાર પણ શીખ્યો છે કે કોઈ માણસને તમે દુઃખી ન કરો, એને જે મહેનતાનું આપવાનું હોય તે કરવું, જેની સાથે વાતાચીતી થઈ ગઈ હોય, દસ્તાવેજ થઈ ગયા, જમીનની આપણે એકબીજાને વેચાણ થઈ ગયું, આ બધું કાયદેસર થયું હોય પછી કેસ શું કરવા કરવાના? થઈ ગયા પછી પાછો ભાવ વધી ગયો હોય તો પેલો પાછો ઊંચું કરે. અત્યારે ખેતીવાડીની અંદર પણ માણસ બધા કાયદાથી બધી રીતે છૂટો થઈ ગયો હોય તો પણ થોડુંક ઊભું કરતો કે મારોમાં હક છે અને મારોમાં ખેડૂત ચાલે છે અને કોઈ માલિકની બધી કેટલા ઝઘડાઓ, જરૂર વગરના ઝઘડા ઊભા છે, પૈસા સારું બીજું કાંઈ નહીં, ખોટું બોલવાનું, પૈસા પડવાના, એટલે એમાંથી અશાંતિ આપણને થઈ. એટલે પૈસામાં શાંતિ નથી, અશાંતિ છે. તમે મહેનતનું, પુરુષાર્થનું, પરસેવાનું જેટલું કરો એને કોઈ ના નથી. નીતિ નિયમ મળીને તમારું બધું જ પ્રાપ્ત કરો, જરૂર છે એટલું આપણે જરૂર પ્રાપ્ત કરવાનું કોઈ, પણ ખોટી રીતે જેટલું થાય એટલી બધી મુશ્કેલી છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે આવો વ્યવહારિક માર્ગ રીતે પણ આપણને શીખવ્યો છે કે ભાઈ તમારું જે મહેનતને પુરુષાર્થનું નીતિ નિયમનું જેટલું હશે એટલું શાંતિ આપશે, બાકી શાંતિ નહીં આપે. તો આવા નિયમો પણ ભગવાન શ્રીજી મારે ગયા. એની અંદર આપણા જીવનની અંદર વ્યસનો દુસનોની પણ વાત કરવાની કરી છે, અને એ સાથે આપણને મુક્તિનો માર્ગ પણ એમને બતાવ્યો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહેત્ર વિલક્ષણમ. જે ભાગવતનો મેં સાર કહ્યો કે દેહ ભાવને ટાળીને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ધામને પામવું. શ્રીજી મહારાજ શિક્ષાપત્રમાં એ વાત તત્વજ્ઞાનની વાત પણ આપી દીધી કે તમે ત્રણ દેહથી જુદો આત્મા છે, એને રૂપ થઈને તમે ભગવાનની ભક્તિ વ્યવહાર કરો, પણ વ્યવહારની સાથે આ એક ભાવ છે, આ એક જ્ઞાન છે, આ એક સમજણ છે, એ તમારે કરવી જોઈએ. ગુણાધ્યાન સ્વામીએ પણ એક બહુ નાની સુંદર વાત કરી છે કે જેને સુખિયા રહેવું એને દુખિયાનો વિચાર કરવો. આપણે પૈસાથી સત્તાથી કે વૈભવથી આપણે જાણે એક સુખિયાર થવાય છે, પણ એમાં તમે જોજો કે આ અભ્યાસ કરશો તો આ બધા દુખિયાર લાગે આપણને, બધાએ દુખિયાર છે. કારણ કે કંઈક ને કંઈક મુશ્કેલી એને પ્રશ્ન હોય જ, એ પૈસા હોય, બંગલા હોય, મોટર હોય, બીજું હોય, પણ પરિવારનું દુઃખ હોય, સરકારનું હોય, શારીરિક હોય, માનસિક હોય, અનેક જાતના પ્રશ્નો આપણને થાય છે કે ભાઈ આટલો પ્રશ્ન પતાવો પણ બીજા બે પ્રશ્નો થાય. એટલા માટે ગુણાતાન સ્વાઈ કહે છે કે એમાંથી જરૂર છે, એટલે વ્યવહાર તો બધો કરી, પણ એમાંથી શાંતિ માટે જો કરવું હોય તો જેટલું નીતિ નિયમથી થાય થાય, અને પછી વિચાર શું કરવો કે દુખિયાનો, કે દુખ્યો માણસ કે જે ફૂટપાથ પર હોતો છે એનો વિચાર કરવો, પણ બંગલામાં બેઠો એનો વિચાર કરો દુખ્યા થવાય. તમારે નાનું મકાન છે અને પહેલાંનો બંગલો છે, અને એ બધી રીતે શું કે એટલે તમને એ થાય કે મારો આવો એ સુખ ભોગવે છે ને આપણે આમને તેમ થયા કરે, તો તમને તમારા પૈસા, તમારું નાનું મકાન એનું સુખ ના આવે અને પેલો જોયા કરે ને દુખાયા કરે. પણ ફૂટપાથ ઉપર હોતો છે એનો વિચાર કરો તો કેટલા સુખ્યા, કે ભાઈ એને કાંઈ જ મકાને નથી, કશું નથી, ફૂટપાથ પર હોતો જ ટાળ ટટકાવું હતો, હું ઝૂંપડા મારા નાના મકાનમાં તો રહું છું કે નહીં, એટલું તો મને ભગવાને સુખ આપ્યું છે કે નહીં, એટલી મને સંપત્તિ આપી છે કે હું સાંજે વડે રોટલો સારું ખાઈને શાંતિથી હું, એટલે રોટલો ખાવાની પણ ચિંતા છે, ભૂખે હોતો જ વિચારો. તો આ વિચાર કે કેટલાક રોગી પડ્યા છે, ભયંકર રોગમાં પડ્યા છે, એના કરતાં મને ભગવાને શરીર સારું રાખ્યું છે કેટલો સુખ્યો છે. એટલે આવી રીતે માણસને મજૂરી નથી, ખાવાનું નથી, પીવાનું નથી, મુશ્કેલ નથી, શરીરના રોગમાં પીડાય છે, ઘણી રીતના માણસો દુખિયા છે. હવે એ બધાનો આપણે જો વિચાર કરીએ તો આપણે કેટલા સુખિયા, કે ભાઈ એના કરતાં મને ભગવાને કંઈક સારું છે, કંઈ મને કંઈક અનુકૂળતા આપી છે. તો કહેવાનું શું છે કે એટલે ગુણાતાન સ્વામીએ બહુ સુંદર એક વાત લખી છે કે સુખિયા રહેવા માટે, બસ સુખિયા રહેવા માટે પૈસા કે સત્તા કે એની વાત નથી કરી શાસ્ત્રોમાં, એ તો આપણે નસીબના પ્રારંભમાં જરૂર છે એટલા મેળવવા, એ વાત વાંધો નથી, પણ એનાથી નહીં આવે, એનાથી તમને અશાંતિ ઊભી થવાની છે, હકીકત છે. એટલે આવો જો વિચાર કરીએ તો આપણે જે છે ત્યાં આપણને શાંતિ સુખ રહે, નહીં તો આપણું છે એનું સુખ ના આવે અને પેલું સુખ આપણને મળવાનું નથી, કરોડપતિ થવાનું નથી, અબજોપતિ થવાનું નથી, એવો મેલ મળવાનું નથી, અને કંઈ આપણે દિલ્હીના વડાપ્રધાન થવાની પણ વાત આપણે કદાચ ન પણ થાય તો પણ એને માટે ફોફા મારીએ નકામા. એટલે કેટલીક વખત માણસો એવા અજ્ઞાનમાં છે તે લડે, અમારે એક મહારાજ હતા એને લડવાની વાત જ હતી, બસ દિલ્હી મળે. એટલે કહેવાનું શું કે અહીંયા બીજા રસોઈ કરી ખાતા હતા અને લડવા ટિકિટ કર દરરોજ ઊભા જ રહે, દર વખતે ઊભા જ રહે કે આમ થઈશું ને ફલાણ, એટલે શું એના ઉચ્ચારો, પણ એના કરતાં આપણે ભગવાન ભજીને જેટલું થાય એટલું કરીએ તો શાંતિ થઈ જાય. તો આવી રીતે આ બધા નિયમો છે એને જો બરાબર આપણે સમજીએ તો જે સ્થિતિમાં છે સ્થિતિમાં આપણને બહુ શાંતિ રહે, જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં પણ બહુ શાંતિ રહે, જે કંઈ કાર્ય કરતા હોય એમાં પણ શાંતિ રહે. જો આ વિચારથી આપણે આપણું જીવન જીવીએ તો બધી શાંતિ પ્રાપ્ત થાય અને સુખિયા પણ થઈ જવાય છે. તો એ રીતે આપણે શિક્ષાપત્રી એનો પણ આપ બધા વાંચન કરજો, ભગવાનનો આદેશ છે, અને એ વાંચવાથી આપણા જીવનની અંદર કેટલી વખત આપણે વાંચીએ પણ એનો પાછો સાર સમજવો પડે, જે વાત કરી છે તેની અંદરનું કહેવાનું એમનું કારણ રહસ્ય શું છે એ ન જાણીએ ત્યાં સુધી પણ નકામું છે. આ પ્રમાણે વાંચીને એટલે આપણે બધાએ પારાયણ તો સાંભળી છે, પણ એનું થોડુંક વાંચન પણ કરજો ઘરમાં, થોડું સવારમાં ઉઠી ભગવાન આગળ બેસી ભગવાનની પ્રાર્થના, જે ભગવાનને માનતા હોય, જેમાં આપણે શ્રદ્ધા હોય, એવું નથી કે સ્વામિનારાયણ થઈ જાઓ, પણ જેમાં માનતા હોય, જેમાં શ્રદ્ધા હોય, તો દરરોજ સવારે ઉઠીને નહીં ધોઈને પ્રાર્થના કરો, ત્યાર પછી આમાંથી બે શ્લોક ત્રણ શ્લોક કે જે ગુજરાતમાં બધા છે એ વાંચજો, અને વાંચીને એમાં વિચાર કરીને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરશો તો બહુ શાંતિ અને સુખ થશે એવું ભગવાન સ્વામિનારાયણના વરદાન છે, આશીર્વાદ છે, અને એમને આ આપણને કાર્ય આપ્યું છે. તો એ પ્રમાણે કરવાનું છે. છેલ્લું આપણે કીર્તન સાંભળ્યું એમાં પણ પહેલું જ આવ્યું કે આ પ્રમાણે સંતનો લક્ષણ લખ્યા, એમાં લખી દીધું કે આ પ્રમાણે જે તનકી ઉપાધિ તજે સોઈ સાધુ, સાધુનું લક્ષણ લખી નાખ્યું. તનકી ઉપાધિ, હવે તનક એટલે શરીરની, શરીરની ઉપાધિ, ઉપાધિ એટલે તો મદા થયા, હાજા થયા, મેં રોગ થયા, એ તજ્યું એટલે સુખ્યા થયા. રોગ તો મટી જાય પણ વળી પાછું આપણું જે અહંભાવ છે, આપણામાં રહેલા દોષ છે, સ્વભાવ છે, ક્રોધ છે, એ તો ટળ્યા નથી તો પાછું દુઃખ આવે. તો એને કરીને પણ પાછું તનની ઉપાધિ એટલે શું કે આપણામાં જે રહેલા છે માન, ક્રોધ, ઈર્ષા, કામ, આ બધા જે દોષો છે એ જો ટળી જાય તો આપણે સુખ્યા થવાય. કારણ કે દેહભાવ હોય એટલે ખોટું લાગી જાય, કોઈ આપણને કંઈક ટુકારો કરે તો તરત ક્રોધ આવી જાય, ક્રોધ આવે પછી એના ઉપર હથિયાર કે મારામારી કે ઝઘડો થઈ જાય, એટલે દેહભાવથી અપમાનિત થવાય છે. અને અપમાન થયા પછી બીજાનું ગમે તે રીતે આપણે નાશ કરવાનો પ્રયત્ન થાય. એટલે દેહભાવ જો આપણો ટળે, આપણી નાત જાતના ભાવ છે, આપણા માન મોટપના છે, રૂપાળા છે, પૈસાદાર છે, સત્તાદાર છે, આ બધા આપણા દેહાભિમાનના ભાવ, તો એ તનકી ઉપાધિ જતે તોય સાધુ. જે તમે જુઓ સંતોના, કેટલાક સંતોની પાસે તમે જાઓ તો એ તરત ક્રોધિત થઈ જાય, એને કંઈક વાતચીત કરતા એ થાય તો ક્રોધ થઈ જાય અને ક્રોધમાં કંઈક બોલી ના જાય. પણ સાધુનું તો લક્ષણ જ છે કે બોલે બોલે ગમે તે કે ગમે તે થાય તો પણ શાંતિ રાખવી અને એનું સારું કરવું એ ઉપાધિ. અને કોઈ જગતના સુખમાં લેવાય નહીં, કે જગતના માન મોટા પ્રતિષ્ઠા એ આપે તો એમાં પણ લલચાય નહીં. એને ભગવાનનું સુખ મળ્યું છે પછી આ દુનિયાનું સુખ શું હિસાબમાં, જ્યાં ભગવાનનું સુખ મળ્યું છે, ભગવાનના સુખે સુખ્યા થયા છે અને ભગવાનનો આનંદ જે લઈ રહ્યો છે એને આ લોકના સુખની ઈચ્છા શું. એટલા માટે તો ભગવાન શ્રીજી મહારાજે વચનામાં લખ્યું કે કોઈ પુરુષ છે તેને આ લોકના સુખની ઈચ્છા નથી, જે આ લોકના સુખ માટે આપણે બધા જ પ્રયત્નો કરીએ છીએ, એને આ લોકના સુખની ઈચ્છા જ નથી, મળે તોય ભલે ના મળે તોય ભલે, એની ઈચ્છા જ નથી પછી શું, બસ જે ઈચ્છા ભગવાનથી મળે એનાથી આખો નિર્વાણ થઈ જાય. કે પછી એને ભોંય પથારી હોય, જંગલમાં રહેવાનું હોય, ઝાડ નીચે રહેવાનું હોય, બંગલામાં રહેવાનું હોય, સારું મળે, નરસું મળે, કે માન થાય કે અપમાન થાય, બધામાં એક જ સ્થિતિ રહે ને. એટલે આ લોકના સુખની ઈચ્છા નથી, પરલોક જે ભગવાનનું સુખ એનું સુખ હંમેશા પોતે ભોગવે છે, એનો પ્રયત્ન કરે છે અને જે પોતા પાસે આવે એને પણ એ જ વાત કરે છે. જોકે મારે કહેતા ભગવાન ભજી લેવા, ભગવાનના જેવું કોઈ સુખ નથી, તમે તમારો વ્યવહાર કરો પણ ભગવાનને મૂકશો નહીં. તો જો કહેવાનું સુખ એને આ લોકના ઈચ્છે નહીં, પરલોક જે ભગવાનનું ધામ એના સુખે સુખ્યા છે, પોતાનો સંગી પોતા પાસે જે આવે તો એને પણ ભગવાનની કથા વાર્તા કીર્તન કરી અને ભગવાનનું સુખ એ આપે છે. એટલે એ પોતાને જે સુખ છે એ બીજાને સુખ આપવું એ પણ એક મોટી ઉદારતા છે, એ પણ એ સંતોનો પરોપકાર છે. આપણી પાસે સુખ હોય બીજાને આપીએ નહીં, અને મારા જેવું સુખ કોઈને મળે નહીં એવું પણ આપણે ઈચ્છીએ, કારણ આપણો સ્વભાવ એવો છે, આપણો સંકોચિત ભાવ છે કે હું જ સુખી તો બીજા બધા દુઃખી થાય, હું જ બરાબર રીતે મારી પાસે જ બધું હોવું જોઈએ, હું કયો એમ થવું જોઈએ. સંતને એવું નથી કે ભગવાનની ઈચ્છાથી સૌને સુખ્યા કરવા, કે આપણી પાસે જે છે એ એમને પણ આપો. એટલે ભગવાનરૂપી સંપત્તિ, ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી સંપત્તિ, ધર્મરૂપી સંસ્કાર, આ બધા એમની પાસે છે, એ આપણને આપે છે કે જેનાથી આપણે સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે અને સુખ્યા થવાય. તો મહારાજે એ પણ વચનામાં કહ્યું છે કે એવા જે સંત તેને આ લોકના સુખની ઈચ્છા નથી, પરલોક ભગવાનનું સુખ છે, જે પોતા પાસે આવે એને પણ એ જ વાત કરી અને સર્વ પ્રકારે સુખ્યા કરે છે. એટલે એની અંદર પણ આપણને કહ્યું, ને જોગી મહારાજ આ કીર્તન બહુ જ સારી રીતે બોલતા હતા એમની અલમસ્તની અંદર, અને એવા ગુણ પણ એમની અંદર હતા કે આ લોકનું સુખી છે નહીં, પરલોકનું છે, સ્વર્ગનું છે, કાંઈ નહીં, અતિ ખા તમ તમા ખાવા પીવા એવું કશું નથી. આપણે તો કેટલી જાતની વાનગીઓ તૈયાર થાય ને, બધા મસાલાને બીજું ત્રીજું એમને એવું નહીં, ભગવાનના થાળમાં આવે જમી લેવું અને બહુ સાદું સિમ્પલ ભોજન કરે, એટલે કહું હતા. એટલે એની પણ ઈચ્છા નહીં કે ચાલો આપણે સ્વાદ, અરે સ્વાદ એક પણ મોટી આપણે વિઘ્નકારક, સ્વાદથી પણ માણસોમાં તકરાર થાય છે, સ્વાદે કરીને તો આ બધા રોગ ઊભા થયા છે. આજે વઘારેલો ધુંગારેલો બહારનું બધું ત્રીજું ખાઈએ છીએ એમાંથી તો રોગ થયા છે, ભોગે રોગ ભાઈ એમ, જેટલા ભોગ ભોગવો કેટલી બધી આ જુદી જુદી વાનગીઓ મસાલાને બીજું ત્રીજું તેલને મય નાખીને ખાઓ છો એટલે રોગ ઊભા થાય છે. તો એની પણ ઈચ્છા નહીં, જે મળ્યું ભગવાનની ઈચ્છાથી નિર્વાહ જ કરો. શરીરને આપણે આ આપણે માની બેઠા છે કે શરીર છે એ ખાવા માટે છે, શરીર છે ખાવા માટે છે, શરીર ખાવા માટે નથી, દેહ ટકે એને માટે છે. આપણે જે ભોજન કરીએ છીએ એટલા માટે કે આપણું શરીર ટકે અને એનાથી આપણે સારા કામ કરી શકીએ, એ પછી સામાજિક હોય, રાજકીય હોય, ધાર્મિક હોય, ભગવાનનું કામ કે આત્મા મોક્ષનું કામ, એ કામ કરવા માટે શરીર છે. એટલે ખાવા માટે પણ, ખાવા માટે આપણે શું જે બીજું ત્રીજું ખાવામાં આપણે તત્પર થઈ જઈએ છીએ, એટલે કરીને આપણે દુઃખી રહીએ. એટલે ખાવા માટે શરીર નથી, શરીરને પોષણ મળે એટલા માટે જે ભગવાનની આજ્ઞા છે એવો શુદ્ધ આહાર, વેજીટેરિયન એવો જે મળતો હોય એ ભોજન આપણે જમી અને આપણે કામ કરવું જોઈએ. પણ માણસો ખાવા માટે છે એટલે પછી બકરાએ મારીને, કૂકરાએ મારીને, માણસે મારીને, બધું મારીને ખાઈ અને બધે મારીને લોકો પાસેથી પડાવી લે, એ આપણો ધંધો નથી. શરીર છે એ આપણું રક્ષણ આ થાય અને ભગવાનની ભક્તિ થાય એના માટેનું છે. તો એ રીતનું શરીરની વસ્તુ છે. કપડાં પહેરીએ છીએ શરીર ઢાંકવા માટે છે, પણ બધા મોટા મોટા ખર્ચા કરીને શણગાર શરીર કરીને કરવું એનાથી કંઈ નથી. શરીર છે એને ઢાંકવા માટેનું છે. પણ લોકો એના માટે ખર્ચો આપણા શરીરને શણગારવામાં કેટલાક પૈસા આપણે કોઈ મકાનની આપણે જરૂર છે એટલા માટેનું, જેટલી જરૂરિયાત એટલું રાખવું, કોઈને વધારે જરૂરિયાત તો વધારે મોટો બંગલો રાખે, કોઈને ઓછો હોય તો ઓછો રાખે. તો પણ પેલા મોટા મોટા કરવા જઈએ તો દુઃખ, એટલે કહેવું છે બધું દુઃખનું કારણ બને છે. એટલે આવું બધું સમજીએ તો કોઈ જાતનો વાંધો ના આવે. તો એવી રીતનું આપણા આ સંત કીર્તનમાં પણ જે કહ્યું છે, તો એવા સંત એ યોગીજી મહારાજ કે જેને કાંઈ જોઈએ નહીં, કોઈ ખાવાનું પીવાનું કે રસાસ્વાદ પણ નહીં, કોઈ પણ નિર્માણ નિર્મોહ કહ્યું કે નિર્માણ એટલે નિર્માની, કોઈ દાડું માન કઈ પ્રકારનું નહીં, નિર્લોભ કોઈ જાતનો લોભ નહીં કે પોતાની પાસે પૈસો રાખવો, પોતાની મિલકત કરવી, પોતાના મઠ મંદિરો કરવા, કાંઈ નહીં, જે છે ભગવાનનું છે, પોતે તો એકદમ પોતાના જીવનમાં જીવી રહે. તો કહેવાનું છે એમ કોઈ લોભ પણ નહીં, એ પ્રમાણે નિષ્કામ એટલે કોઈ પણ જગતની વાસના જ નહીં, બસ ભગવાનની જ વાસના, ભગવાનને યાદ કરીને થઈ જાય તો એ પ્રમાણે છે. પછી નિર્સ્નેહ, કોઈ જગતના પોતાના સંબંધીઓ સાથે સ્નેહ નહીં, અને કોઈ તને બંધન થાય એવા પણ એમનો સ્નેહ નહીં, ભગવાનની સાથેનો સ્નેહ કે જે આપણો મોક્ષ કરી શકે, અને એ પ્રમાણે નિષ્ણેહ નિર્માણ એ બધા સંતોના ગુણ લક્ષણ છે. એવા સંત મળે તો સ્વાઈ કે આપણું કલ્યાણ થાય અને આપણને આત્મભાવ કરાવી ભગવાનની ભક્તિ કરીને સુખ્યા કરે. તો આપણે કથામાંથી, ભાગવતમાંથી, ઈશ્વાપત્રીમાંથી, કીર્તનમાંથી આપણે એક જ ભાવ રાખ્યો છે, દેહ ભાવ ટાળવાનો છે અને ભગવાનની ભક્તિ કરીને સુખ્યા થઈ આત્મકલ્યાણ કરવાનું છે, એવું બર મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.